સમસ્ત સૂર્યના તેજમાં મેં મારી ચેતનાને નિર્મળ કરી. આઈ હેવ ટેકન ટોટલ બાથ ઇન ધ સનશાઇન ઓફ યોર પરફેક્ટ નોલેજ. હવે મારે પ્રભુ આપે મારું કામ કરી આપ્યું, કૃપા કરીને આપ બીજે પધારો. સો મેની પીપલ આર ઇન ક્યુ, તમે એનું કામ કરો, એમ કરીને એક ખુમારીથી ભક્તજન પ્રભુને અહીં કહે છે કે હવે મારે ભક્તિરૂપી ભક્તિરૂપી વિનંતીરૂપી કરવી નથી, પણ આપના ગુણગાનમાં જ એ ગુણગાન મારા બને એવો જ પ્રયાસ કરવો છે. આ 19મી ગાથાને ભક્તામરનો કિલક મંત્ર કહે છે. આના પછીની એક એક ગાથામાં જે માનતુંગ સુરીજીએ જે પ્રભાવિક વાત કરેલી છે એ એવી એક જુદા સ્તરની બની જાય છે. આ ભક્તામર ઉપર ભારત વર્ષમાં ઓછામાં ઓછી 10 વ્યક્તિઓએ ડોક્ટરેટ કરેલું છે, યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવેલી છે. વાય કાન્ચ વન ઓફ યુ ઇન ધીસ પાર્ટ ઓફ ધ વર્લ્ડ ડુ એ ડોક્ટરેટ? ભક્તામરના તો ઓછામાં ઓછા 20-25 ગ્રંથો છે, ભક્તામરના યંત્રો પુષ્કળ છે, ભક્તામરના મંત્રો પુષ્કળ છે. એક તો નક્કી કરો એમ કે મારે આ ભક્તામરમાં ડોક્ટરેટની ઓછામાં ઓછું એક વિશદ નિબંધ લખવો છે. પર્યાપ્ત છે આ જીવનને સંપૂર્ણ રીતે પ્રભુમય બનાવવા માટે, આ પર્યાપ્ત છે. અને આ બહેનો બધા રોજ મંદિરમાં ગાતા હશે. ભારત વર્ષના ઘણા મંદિરોમાં વર્ષ ઉપરાંત અમારે ત્યાં 30 ત્યાં પ્રહલાદ લોટના સંઘમાં અખંડ રીતે ભક્તામરનું સમૂહ ગાન થાય છે. મંદિરે જાઓ, પ્રભુની પૂજા કરીને 10-20 વ્યક્તિઓ સાથે બેસીને ભક્તામર બોલો, જસ્ટ ચેન્ટ ઇટ, નથિંગ એલ્સ. તો એક સંસ્કાર પડી જશે, અને સંસ્કાર શું કરશે, એ ભક્તામરના અર્થ તમને જેવા અનુકૂળ આવશે તેવા આવશે, અને તમારું જીવન બિલકુલ નિરામય નિર્વિઘ્ન નિર્મળ બની જશે. આ ભક્તામરની દેન છે, માનતુંગ સુરીજીનું વચન છે કે જે કોઈ પણ આ ભક્તામર સ્તોત્રની રોજ આરાધના કરશે એને મારી માફક કર્મની બેડીઓ અહીં જ તૂટી જશે. તો આ શાલી પાકી ગયા પછી હવે ભગવાન બીજે ક્યાં જાય છે અને શું કરે છે તે આપણે 20મી ગાથાથી જોઈએ. બહુ માર્મિક વાત કહે છે કે જેણે પોતાના જીવનમાં એકાંતિક પ્રભુની ભક્તિ કરી છે એને જ આ ફળ મળે. પણ આપણા જીવનમાં શું થયું છે, પૂરું જાણવાને અભાવે આપણે આની સાથે અનેક દેવ દેવીઓની પૂજા પણ શરૂ કરી દીધેલી છે. આના પછી બીજા કોઈ આવે તો ચાલો તમારો ફોટો રાખીએ, આના પછી ત્રીજા કોઈ આવે તો તમારો ફોટો રાખીએ, એમ કરીને એને કહ્યું છે કે આવા હીરા જડિત કેવળ જ્ઞાની મહાપુરુષ આદેશ્વર ભગવંતને એક વખત તમે ભજ્યા પછી બીજા નાના પ્રકારના દેવદેવીઓની આરાધના જો તમે રાખશો તો કહે છે ક્યાં હીરાનું રત્ન જડિત કોળિયું અને ક્યાં કાચનું બનાવેલું. એમ કરીને આપને સૌને હું હાથ જોડીને કહું છું કે ઇફ એટ ઓલ યુ વોન્ટ ટુ હેવ લોયલ્ટી, લેટ ઇટ બી અનસ્ટિન્ટેડ. અને જે પ્રભુ ભક્તિથી થવાનો નથી એ અન્ય કોઈથી થવાનો નથી. અને માટે જ લેટ અસ નોટ, આપણા પોતાના આરાધનાના કબાટમાં હું ઘણીવાર જોઉં છું, પરદેશમાં જાઉં ત્યારે જોઉં તો ઘણા બધા પડેલા હોય છે, પોતપોતાના સ્થાને દેવદેવી બરાબર છે, એનો અનાદર નથી કરતા, પણ આપણા જીવનમાં જો આ રીતે મિક્સ્ડ ઓબિડિયન્સ હશે તો આપણે મૂંઝાઈ જશું કે આના આ વખતે આજે કેની પૂજા કરવી, આજે સોમવાર છે ને આજે મંગળવાર છે ને આજે આ દેવીનો દેવ, આવી બધી વસ્તુઓ મૂકી દો. ભગવાન એક જ છે, એની નીચે ડાઉન ધેટ ડિવિનિટી આખું એક ડેઇટીનું કિંગડમ છે. પણ કહે છે કે જે ભગવાનની ભક્તિ કરે એની આ આખું દેવ દેવીની સૃષ્ટિ મદદ કરે છે. આપણે વાત કરેલી હતી એક એક નમસ્કાર મંત્રના અક્ષર ઉપર 1008 દેવદેવીઓનું સ્થાન છે, પણ એનું નામ લઈને પૂજા કરવાની નથી. દેવાધિનાહી જગત સર્વમ મંત્રાધિનાહી દેવતા, આ પ્રભુની સ્તુતિ કરો, એટલે કહે છે આખું જે દૈટી વર્લ્ડ છે, દેવ દેવીઓનું ઉપરનું જગત છે, એ આપણને સાનુકૂળ બને છે. અને એમાંથી અજ્ઞાત રીતે કોઈ એક દેવ કે દેવી આવીને આપણું કામ કરી જાય તો આપણને વાંધો નથી. પરંતુ પ્રભુ ભક્તિ કરો, એની સાથે કૃપા કરીને અન્ય દેવ દેવીઓની ભક્તિને સમકક્ષ ગણીને કરતા નહીં. આ સ્વાધીન બનાવવાનો મંત્ર છે, પરાધીન થવાનો નથી. આ ભક્તામર સ્તોત્ર પરાધીન કરવા માટે નથી, સ્વાધીન કરવા માટે છે. મને પોતાને જ અંદરથી પૂર્ણ વિશ્વાસ થાય કે પ્રભુનું નામ લીધા પછી કામ થવાનું હશે તો એ જ કરશે, બાકી કોઈ કરી નહીં શકે. પ્રભુના નામ લીધા પછી જો કામ નહીં થાય તો મારું જ પુણ્ય ઓછું છે. પ્રભુના ઐશ્વર્ય રૂપી 6 ગુણને અહીં કહેવામાં આવ્યા છે કે ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિ કેવી છે તો કે ક્ષમાથી ભરેલી છે, ક્ષમાથી પોતે નિત્રતા છે. નક્કી માને જો ભગવાન કોઈને સજા કરતા નથી, ભગવાન કોઈને દારિદ્ર્ય આપતા નથી, ભગવાન કોઈને રોગિષ્ટ કરતા નથી, ભગવાન કોઈ ઉપર ખીજાતા નથી. માત્ર આપણે પ્રભુથી દૂર ખસ્યા, માની આંગળીએથી બાળક છૂટી ગયું, એ બાળક આક્રંદ કરે છે, એમ આપણે પ્રભુથી વિખૂટા પડીને સંસારમાં જઈએ છીએ અને આક્રંદ કરીએ છીએ. ગો બેક ટુ ધ સોર્સ, માની આંગળી પકડી લ્યો. તો માં કોઈ દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં સમાવવામાં ના નહીં પાડે. તમને ખબર છે, નાનો બાળક ખોવાઈ ગયો હોય અને એની માં એને પાછી બોલાવે તો એલો બાળક એની માને મારે, તું ક્યાં ગઈ હતી, એમ ઓરડંબો છે બાળક. એની માને કે તે મને શું કર્યું, પણ બાળક જ આવી ગયું ને, કાંઈ વાંધો નથી કંઈ, એમ બાળક જેવા બનીને પ્રભુ પાસે વિસર્જિત થાવ. ક્ષમાથી ભરેલું ઐશ્વર્ય છે અને એનું રૂપ નિર્વિકારી છે, નિર્વિકાર, વિકારી રૂપ નથી પ્રભુનું. પ્રભુની પ્રતિમા, પ્રભુનું દર્શન કરો, નિર્વિકારી છે. અને પ્રભુનો યશ ત્રિલોક વ્યાપી છે, પ્રભુનો ધર્મ અદ્ભુત છે, પ્રભુનો પુરુષાર્થ અપ્રતિહત છે, અને પ્રભુની લક્ષ્મી કેવી છે, કોઈ દિવસ ખૂટે નહીં એવી. આ પ્રભુની લક્ષ્મી જેની પાસે હશે એની પાસે ધનલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતતિ લક્ષ્મી, આબરૂલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, આ બધી લક્ષ્મીઓ આવશે. પણ પ્રભુના નામની લક્ષ્મી જેની પાસે નથી, એ તો દરિદ્ર બનીને સંસારમાં માગમાગ કરે તો પણ એનો ભંડાર પૂરાવવાનો નથી. This is the sure way, પ્રભુમાં પુરાઈ જાઓ, પ્રભુની ચેતનામાં તમારી ચેતનાનું વિસર્જન કરો. પ્રભુ આપનો સંકલ્પ મારો સંકલ્પ બને. પ્લીઝ ગીવ મી અ ક્લિયર મેસેજ, ઈમેલ છે હો ભગવાનનો, પ્લીઝ ગીવ મી અ ક્લિયર મેસેજ કે મારે હવે આપનું કામ કેમ કરવું છે. તો આ ગાથા દ્વારા એ કહે છે કે કૃપા કરીને પ્રભુ, મેં કોઈ પણ એવો અનર્થ કર્યો હોય પણ હવે મને લાગે છે કે આપના નામ સિવાય કાચરૂપી બીજા દેવ દેવીઓની ભક્તિ કરવાની જરૂરત નથી, એમ આ ગાથાનો અર્થ થાય છે. 21મી ગાથા. અંતમ સુરજી કહે છે કે પ્રભુ આપને જોયા પછી, આપની ભક્તિ કર્યા પછી, આપનું રૂપ જોયા પછી હવે મને બીજા હરિ હરાદી એવા દેવોમાં ચિત્ત લાગતું નથી. કારણ કે એક પૂર્ણ પુરુષ, પુરુષોત્તમ પુરુષ, એનું જો દર્શન થઈ ગયું પછી એ દર્શન બીજા કોઈ દેવ દેવીઓમાં જોવા ન મળે, માટે મને પ્રભુ આજ આપ એક સંપૂર્ણ પરિપૂર્ણ પુરુષોત્તમ તરીકે લાગે છે. નમુત્થુણમાં પુરુષોત્તમાય, પુરુષ સિંહાય, પુરુષ પુંડરકાય, પુરુષવર ગંધ અત્તિણમ, લોકોત્તમાય, લોકનાથાય, લોકહિતાય. ઓહો, પ્રભુના કેટલા ગુણગાન ગાયા છે. આપણે આવતીકાલે જો આજે ઓલી ચોપડીઓ આવી જશે તો એ સિદ્ધ સ્તવ છે એ પણ ગાશું, એમાં લીન બની જશું. પ્રભુના ગુણમાં લીન બનવું એ માનવ જીવનનો શ્રેષ્ઠ પ્રકલ્પ છે. કેમ કે એ ગુણ ગાતા ગાતા ગુણમય બની જવાય છે. અને એક વખત ઇફ યુ કેન ટચ દેટ સ્પિરિચ્યુઅલ હાઈટ ઓફ પ્યોરિટી ઇન યોર લાઈફ, that will try to come once again and again and again. કે મે મનને જે વસ્તુ ગમી છે એ વારંવાર ફરીથી ત્યાં જવાનું મન થાય છે. પ્રભુના ગુણગાનમાં એક વખત જો રસ આવી ગયો, ઇટ નીડ નોટ બી એન એ કોંગ્રેગેશન, તમે તમારા પોતાના એકાંત તમારા રૂમમાં પ્રભુના ગુણગાન ગાઓ, અને એક ક્ષણ એવી આવી જશે કે જ્યારે તમે એ પ્રભુના ગુણ સાથે અભેદ સાધશો. અને એટલા માટે જ આ મન્ય હરમ હરિયમ. મેં ઘણા બધા દેવદેવીઓ જોયા, પણ હવે મને સ્પષ્ટ લાગે છે કે પ્રભુ આપના જેવી શક્તિ, આપના જેવું રૂપ જગતમાં ક્યાંય જોવા નહીં મળે. એ રીતે કરીને અહીં સંપૂર્ણ સમર્પણ, જેની ભક્તિ કરું છું ત્યાં હું શૂન્ય બની જાઉં છું. શૂન્ય બનો તો પૂર્ણ તત્વ તમારામાં આવે. નમો નિયંતાણમમાં નમો શૂન્ય બનવાની કળા છે. ઓ લોર્ડ, આઈ એમ નથિંગ. અરિહંત, યુ આર એવરીથિંગ. એન તાણમ, આઈ એન યુ મર્જ. એક વખત હું અને તું ભેગા થઈ જઈએ, પછી મારે કાંઈ બોલવા પડો રહેતું નથી. જ્યાં જુદાઈ છે ત્યાં બોલવાનું છે, જ્યાં જુદાઈ છે ત્યાં ભક્તિ છે. પણ પ્રભુને હું એક થઈ ગયા પછી શબ્દ સામ્રાજ્યનું વિસર્જન થાય છે, અને પ્રભુ ચેતનામાં બેસીને સવાર પડી જાય, ખબર ન પડે કે શું થઈ રહ્યું છે. આ તાકાત પ્રત્યેક આત્મામાં રહેલી છે. વી હેવ ઓનલી પોસ્ટપોન્ડ વોટ ઇઝ અવર ઓરિજિનલ સેલ્ફ. એને પ્રાપ્ત કરવા માટે આપણે આ એક સામૂહિક પ્રયાસ કરીએ છીએ. અદ્ભુત વાત છે આ. ભક્તાવર જેમ જેમ બોલશો એમ એની મીઠાશ વધતી જશે, એમ એની બતા. જેમ કહે છે ને, હોમિયોપેથીની દવામાં એને જેમ વધારે સંપુટ આપો, જેમ વધારે પાવર આપો, એ દવા પાવરફુલ થાય. એમ જેમ જેમ તમે આ શબ્દોની સાથે તમારી ચેતનાને જોડશો, એનો સંપુટ લાગશે, અને એ ગાથામાં તમને એટલો બધો આનંદ આવશે કે પછી તમારા જીવનનું કાર્ય અન્ય જવાનું રહેશે નહીં. આના પછીની ગાથા બહુ સુંદર છે. આપણે વાત કરીએ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો તારા જેવા અનુપમ નહીં પુત્ર દે નક્ષત્રોને વિધ વિધ દશા માનતુંગ શ્રીજી અહીં તીર્થંકર નહીં, તીર્થંકરની માતાને પ્રણામ કરે છે કે હે જગન માતા, તને ધન્ય છે કે તે આ જગતને એવા તીર્થંકર પુત્રનો જન્મ આપ્યો કે અમારા જન્મો જન્મના પાપ ધોઈ શકાય. અહીં તીર્થંકરની માતાને આ નમસ્કાર કરે છે, એની પછવાડેનું રહસ્ય છે. કેના ઉદરમાં તીર્થંકર આવે? ત્રિશલા માતા, સિદ્ધાર્થ રાજા. ત્રિશલા એટલે જેનું જીવન ત્રિશલા શલ્ય રહિત હોય. સિદ્ધાર્થ રાજા, જેના જીવનના બધા જ કાર્યો સંપૂર્ણ થયા હોય, એને ત્યાં ભગવાન આવે. એમ કરીને કહે છે કે આકાશમાં અનંત તારાઓ છે, નક્ષત્રો છે, પણ સૂર્ય તો માત્ર પૂર્વ દિશામાં જ ઉગે. એમ સેંકડો સ્ત્રીઓએ સેંકડો પુત્રના જન્મ આપ્યા છે, પરંતુ આપના પુત્રનો જન્મ, પુત્ર તમારો, સ્વામી અમારો. તમારો તો પુત્ર છે, પણ મારો તો સ્વામી છે. પ્રભુ તમે ભલે આવ્યા, તમારી માતાને પણ હું વંદન કરું છું. એટલા માટે આપણે પર્યુષણમાં માતાના 14 સ્વપ્નોને કેટલા બધા પ્રેમથી ઉતારીને બોલીએ છીએ, કેમ કે એ સ્વપ્નો એક જીવનની શુદ્ધિનું દર્શન છે. તો ભગવાનને જો આપણા હૃદયમાં પધરાવવા હોય તો શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપણે લઈને છૂટા પડવું છે. હાઉ કેન ધ લોર્ડ ટેક બર્થ ઇન માય કોન્શિયસનેસ? મારી ચેતનામાં પ્રભુ કેવી રીતે આવે? અને એ વિદ્યા, એ યોગ શીખવા માટે આ બધા. તો તમે યાદ કરજો કે ત્રિશલા માતા એ તો તીર્થંકરના દેહને જન્મ આપનાર હતી, પણ તીર્થંકરનો જે પુણ્ય પિંડ હતો, તીર્થંકર નામ કર્મનો પુણ્ય પિંડ હતો, એ પૂર્વના ત્રીજા ભાવમાં બનેલો હતો. પૂર્વના તીર્થંકરના જન્મના ત્રીજા ભાવમાં તીર્થંકરે એક ભાવના અખંડ રીતે એવી ભાવેલી હતી, શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. આ પૂર્વના ત્રીજા કાળમાં ભાવેલી ભાવના એ ક્ષણ માત્રને પણ વિસ્મરણ કર્યા વગર જગતના સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવોનું દુઃખ દૂર થાવ, અને દુઃખનું નિમિત્તનું કારણ દૂર થાવ, અને સર્વ જગતનું કલ્યાણ કરો, આવી એક ભાવના સતત ભાવવાને કારણે એમણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તો હવે પ્રભુને જો આપણા હૃદયમાં પધરાવવા હોય, પધરાવવા છે હા કે ના, જરા જો પધરાવવા છે, હા, ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. શિવમસ્તુ સર્વ જગતની ભાવનાને આપણા હૃદયમાં પધરાવો, પ્રાણી માત્રનું કલ્યાણ થાવ, જગતના સર્વ જીવોનું દુઃખ દૂર થાવ, એ દુઃખ ઊભું થવાના કારણો દૂર થાવ, અને જગતના સર્વ જીવો એકબીજાના કલ્યાણની પ્રવૃત્તિ કરે. આવી ભાવના જેટલો વખત તમે તમારા હૃદયમાં ધારશો એટલો વખત સાક્ષાત અરિયન પરમાત્મા અહીંયા રહેશે. પણ આપણે શું છે, ક્લોઝ એન્ડ શટ છે, અરિયન વરી પાછા પ્રભુને કહે સાહેબ તમે જાઓ, હવે મારે બીજું કામ કરવું છે, હવે બહુ થઈ ગયું, અડધી કલાક મેં તમને રાખ્યા, હવે જાજી વાર ન રખાય, મગેનીને કેટલી વાર રખાય, મહેન્દ્રભાઈ બહુ બહુ તો 8 દિવસ કે હવે યોર ટિકિટ ઇઝ કન્ફર્મ્ડ, તમારો પીએનઆર નંબર આ છે, તમે જાઓ. ભગવાનને હૃદયમાં પધરાવવા હોય આ ભાવના ભાવો, અને જેટલો વખત એ ભાવના ભાવશો એટલો વખત આખી જીવ રાશિ રાજી થશે. દેર ઇઝ નો કોસ્ટ, પ્રભુને હૃદયમાં પધરાવવા માટે કોઈ કિંમત ચૂકવવાની નથી. અને પછી શું થશે, ભગવાન એકવાર જો અહીં વ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠા અહીંયા કરવાની જરૂરત છે, પૂજા અહીંયા કરવાની જરૂરત છે, ઓલો તો વિગ્રહ છે, બધામાં ભગવાન દેખાતા નથી, એટલે મુનિ સુરત દાદા આગળ જવું પડે છે, બાકી તો અહીંયા બધા ભગવાન જ બેઠેલા છે, આ બધા જીવતા શિલ્પ છે, જીવિત સ્વામી છે. બહુ સુંદર નાનકડો દાખલો આવે છે, ગુરુ મહારાજ કહેતા કે જ્યારે એક ભગવાન મૂર્તિ તૈયાર કરવાની હોય ત્યારે શું કરે હરકચંદભાઈ, તો કે છે કે આરસ પાનનો ચોસલો ખાણમાંથી લાવવામાં આવે, અને શિલ્પી શું કરે, હથોડું ને ટાંકણું લઈને એમાંથી ઘડીને મૂર્તિ બનાવે, બરાબર છે ને. પણ એને જો વધારે સારી રીતે વ્યક્ત કરવું હોય તો એમ કહી શકાય કે એ આરસ પાનના ચોસલામાંથી ભગવાન બહારથી નથી આવ્યા, અંદર જ હતા ને, કે બહારથી આવ્યા છે, અંદર જ હતા. એણે શું કર્યું, એ આરસ પાનના ચોસલામાંથી બિનજરૂરી ભાગ કોતરી કાઢ્યો, એટલે જરૂરી એવા ભગવાન પ્રગટ થઈ ગયા. એમ આપણે પણ ભગવાનને કહેવાનું છે કે છીણી અને હથોડી લઈને અમારા જીવનમાંથી બિનજરૂરી ભાગને કોતરીને પ્રભુ મને એક જીવત સ્વામી બનાવી દો. પણ આપણે એવા એવા ડાયા એવા છીએ કે ભગવાનના હાથમાં છીણી હથોડી આપીએ, એના પહેલાં તો 50 પ્રશ્ન પૂછીએ, મારા મનમાં આ પ્રશ્ન છે, મારા મનમાં આ પ્રશ્ન છે. અરે ભાઈ, ભગવાનને સોંપવામાં કોઈ પ્રશ્ન નથી. છીણી હથોડી ભગવાનને આપો ને કહો કે મારા જીવનમાં જે બિનજરૂરી હોય એ ભાગ કોતરીને કાઢી નાખ, એટલે સ્વયં ભગવાન બની જાય. આ ભગવાન જૈન દર્શનની તાકાત એ છે કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ અંતર્નિહિત રહેલી છે. ઇટ ઇઝ ઇનબિલ્ટ વર્ચ્યુ ઓફ એવરી સોલ ટુ ક્રિસ્ટલાઇઝ હિમસેલ્ફ ઇન ટુ એ ડિવાઇન સોલ. તો આવી એક તાકાત પ્રભુને સોંપાઈ જવાની તૈયારી હોવી જોઈએ. તમે કોઈ ડૉક્ટર પાસે જ્યારે જાઓ અને બાયપાસ કરાવવાની હોય ત્યારે ચર્ચા કરો છો કે આમ કરજે ને, આ છરી વાપરજે ને, આ કરજે ને, આમ કહો છો મહેન્દ્ર, મને ખબર નથી, ના ના, પ્લીઝ લેટ મી સી વોટ થિંગ્સ યુ આર યુઝિંગ. જો તારે કામ કરાવો તો સારો માનો હોઈ જાય ટેબલ ઉપર. એમ ભગવાન પાસે કોઈ પ્રી કન્ડિશનથી જવાય નહીં, ટોટલ સરેન્ડર. પ્રભુ આપને યોગ્ય લાગે એવું શિલ્પ ઘડી દે, અને આપ જે કરશો એ મને કબૂલ છે, બસ આ ભાવ આવી ગયો, તમે હાલતા ચાલતા જીવિત સ્વામી બની જશો. આ પૃથ્વી ઉપરનું હાલતું ચાલતું જીવિત સ્વામી બની જશે. કેટલી સુંદર વાત કરે છે, તીર્થંકરની માતાએ તીર્થંકરને જન્મ આપ્યો, આપણા હૃદયમાં પ્રભુ ક્યારે પધારશે એનું કોઈ ડી ડે છે, એની કોઈ તારીખ છે, એનું કોઈ મુહૂર્ત છે તો જણાવો. એ દિવસે અમે આવીએ કે ચાલો ચાલો ચાલો, ફલાણા ભાઈના હૃદયમાં ભગવાન આવવાના છે, આપણે જઈએ અને પ્રભાવના લઈએ. ડિસાઇડ, હવે મારે આ વાતને મુલતવી રાખવી નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ પોસ્ટપોન દેટ ગોલ્ડન મોમેન્ટ ઇન માય લાઈફ, કે જ્યારે પ્રભુ મારા હૃદયમાં પધારે. અમારા જંબુવીજી મહારાજ સાહેબ કહેતા કે ભગવાનનું અમે આજે બધું ધ્યાન આખી જિંદગી કર્યું છે, હવે અમે નિશ્ચિંત બન્યા છીએ. જેમ ઓલા 19મી ગાથામાં આવ્યું ને, ચોખા પાકી ગયા. પહેલાં અમે ભગવાનનું ધ્યાન કરતા હતા અને હવે ભગવાન અમારું ધ્યાન રાખે છે. નિશ્ચિત બની જાઓ. રામ હમારા હમકો જપે, મેં બેઠ રહું વિશ્રામ. પ્રભુ તારે જે કામ કરવું એ કર. ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યોર્સ. તારે એને મૌન રાખવું હોય તો મારે બોલવું નથી, તારે કામ કરાવવું હોય તો તું કેમ કરી શકે. એમ આ માતાની પૂજા કરીને માતાના જે ગુણ છે એ આપણા હૃદયમાં આવે તો પ્રભુ પણ પધારે. ફયા લારે પ્રભુ, બર્મીઝ ભાષાનું વાક્ય છે, પ્રભુ પધાર્યા તો પધારો પધારો પધારો. એમ બીજા ઘણા બધાને કીધેલું છે, પણ પ્રભુ તમે પધારો એવી વાત કરેલી છે? આપણા દિવાન કાનામાં ન બેસાડા જેવા ઘણા માણસોને બેસાડ્યા, પ્રભુને બેસાડ્યા છે. ધીસ ઇઝ અ ટાઈમ ફોર યોર રીબર્થ, પુનર્જન્મ દ્વિજ કરવા માટે નક્કી કરો કે પ્રભુને પધરાવવા છે અને પ્રભુની સાથે શોભે, પ્રભુને ગમે એવા જ લોકો સાથે મારે બેસવું છે. બસ ખલાસ પતી ગયું. અહીંયા વાત આવી ગઈ એટલે મોટા ભાગની તમારી પ્રવૃત્તિ તૂટી જાય. કાલે અમારા મિત્રોને કહેતો હતો કે કોઈ પણ શહેરમાં સુખ દુઃખમાં ઉપયોગી થઈ શકે એવા 10 મિત્રો જોઈએ, પણ 200 મિત્રોને સાચવવાથી એની હારે વ્યવહાર કરવામાં જીવન વયા જાય. આજે આ પાર્ટી છે ને, આજે આ પાર્ટી છે ને, આજે ત્યાં જવું છે ને કાલે ત્યાં જાય. તમારો સમય તમે જાણી બુજીને લૂંટાવી રહ્યા છો. વાય યુ આર વેસ્ટિંગ યોર પ્રીશિયસ મોમેન્ટ્સ ઓફ લાઈફ ફોર ધીસ? આવી એટલી પેટી મિક્સિંગ સોસાયટીમાં તમે ગુમાવો છો. એક વખત આટલું ઊંચું તત્વજ્ઞાન ગણ્યા પછી યુઝ યોર ડિસ્ક્રેશન. 10 મિત્રો જોઈએ, પણ બધા જ ઠેકાણે જઈએ તો માંદા પડી જઈએ. પાર્ટી આપો ને પછી તમારે સામે પાર્ટી આપવી જોઈએ, 2 કલાક એને આપો ને તમારે આપવા જોઈએ, એમાં ને એમાં વયું જાય છે. તો આજે નિર્ણય કરો કે પ્રભુના ભક્ત તરીકે પ્રભુનું કામ કરવા જાય. હા, એમાં એક અપવાદ છે, કોઈ દુઃખી હોય એની સેવા કરવા કે એને આશ્વાસન આપવા સામેથી જવું બોલાવે નહીં તોય પણ. પણ તમારો જો મિત્રનું વર્તુળ બહુ લાંબુ હશે તો નક્કી માનજો કે તમારું આયુષ્ય તમે જુગારની માફક હારી જવાનો ધંધો કરી રહ્યા છો. કોઈના પ્રત્યે અભાવ નથી. ઓલ યોર ફ્રેન્ડ્સ આર ફ્રેન્ડ્સ વેલકમ, પણ લેટ ઇટ બી એક્વેન્ટન્સીસ. પરિચય હોવો જોઈએ, પણ રોજ રાત્રે પાર્ટીમાં જવાની જે એક ખોટી ટેવ પડી ગઈ છે ને, પછી તમને આ ગમતું નથી. એટલા માટે નક્કી કરો કે હવે આ પ્રભુને આ રીતે પ્રાપ્ત કર્યા પછી મારે અન્યથા જવું નથી. આના પછીની એક ગાથા લઈને પૂરું કરીએ. 23. હે પ્રભુ, હું જાણું છું કે જો શિવપદ મુક્તિમાં જવું હોય તો તમારા માર્ગ ઉપર ચાલ્યા વગર છૂટકો જ નથી. નાન્ય શિવ શિવ પદસ્થ્ય માન્ય પદ, કોઈ પણ બીજો રસ્તો એવો નથી કે મને મોક્ષ તરફ નિર્વિઘ્ને લઈ જાય. પણ આપણે સૌ આપણા જીવનમાં સ્પૃહાથી એવા ઘેરાયેલા છીએ, ફ્રોમ યુઝલેસ પેટી થિંગ્સ આપણને જે સેટિસ્ફેક્શન મળે એવી એક ભ્રાંતિ થઈ છે. તો આ સ્પૃહા નામની જે ઓળખાણ, એને 7 બહેનપણીઓ એવી છે કે તમને તમારા જીવનના બધા નોખા નોખા જે તાકાત છે ને એ લઈ લે છે. 7 સ્પૃહાની બહેનપણીઓ છે. શું છે? પદાર્થ સ્પૃહા. રોજ સવાર પડે અને નવા નવા પદાર્થો ગ્રહણ કરવાનું મન થાય, નવું નવું શોપિંગ, નવું નવું બધું જ. એમ થાય આખો દિવસ જાણે કે જુઓ આ સ્પૃહા જ આપણને ઇટ થ્રોઝ અસ આઉટ ઓફ અવર હાઉસ. આ સ્પૃહાને પરિપૂર્ણ કરવા માટે આપણે જાણે કે બહાર નીકળી ગયા છીએ. અને પછી પરિગ્રહની સ્પૃહા, પિંડની સ્પૃહા, આ શરીરને પણ સારું રાખવું, સજાવી ધજાવીને રાખવું એની પણ સ્પૃહા, પ્રકૃતિની સાનુકૂળતા રહે એની પણ સ્પૃહા, પરિસ્થિતિ સાનુકૂળ રહે, બધા મને અનુકૂળ રહે એની પણ સ્પૃહા, પાંડિત્યની સ્પૃહા. અમારા જેવાને આવું પ્રવચન ન આપો તો માંદા પડી જાય. પાંડિત્યને પ્રગટ કરવું એ પણ એક જાતનો ખોટો ઉત્સાહ છે. દિગંબરોએ બહુ સુંદર કહ્યું છે કે સાચો જ્ઞાની કોણ કે જે પોતાનામાં શબ્દોને સમાવીને ડૂબાડી દે. અમે પણ અમારા ગુરુ મહારાજને એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, હવે 75 થયા, હવે આ વાણીની કોથળી ખાલી કરીને કૃપાની કોથળી આપી દો. વાણીની કોથળી ખાલી કરવા જેવી છે. પાંડિત્યની સ્પૃહા, જ્યાં થોડુંક આવ્યું એટલે બહાર પ્રગટ કરવાનું મન થાય. અબ્બલ સ્વાધ્યાય તરીકે કરીએ તે બરાબર છે, કોકને ફાયદો લાભ થતો હોય તો બરાબર છે, પણ નક્કી માનજો આ પાંડિત્યની સ્પૃહા એ પણ એક વર્તમાન કાળના જ્ઞાનીઓનો મોટો રોગ છે. અને પછી પ્રશંસાની સ્પૃહા, પ્રવચન દઈને નીચે ઉતરો, ઇટ વોઝ એક્સલન્ટ. અરે ભાઈ પણ સાચું બોલને બાપા, જેવું હતું ઇટ વોઝ એક્સલન્ટ. એની સામે નિસ્પૃહ જે માણસ છે એને પણ 7 મિત્રો મળે છે. જેને નિસ્પૃહતા પોતાના જીવનમાં જોઈ છે, કેમ કે નિસ્પૃહ બન્યા વગર આ પ્રભુ મળશે નહીં, તો શું કે છે, એ નિસ્પૃહતાની પણ 7 બહેનપણીઓ છે. નામ જાણવા છે, એ બહેનપણીઓ સાથે કરવી છે, બહેનપણા કરવા છે કે આની આરે કરવા છે, બોલો કયો? નિસ્પૃહની બહેનપણીઓ જોઈ છે, જો બધા હા પડે છો, નિષ્પૃહના મિત્રો જોઈએ છીએ મહેન્દ્રભાઈ, હા કે ના? પણ બોલો ને, એમાં કઈ સજા નથી થવાની. કઈ તમારે કમે ઓર્ડર નિષ્પૃહ થાવ, એક ખુમારી છે, જગતના કોઈ જીવ પાસેથી જોતું નથી. પેલ્લો પેલ્લી બહેનપણી છે એની અનાશક્તિ, કોઈ પણ વશેરમાં મારું ચિત્ત લોલુપ થઈને જતું નથી. અનાશક્તિ જે બને છે એ સ્વીકારી લઉં છું, ખાવાનું મળે છે એ લઈ લઉં છું, પહેરવાનું મળે છે લઈ લઉં છું, મળવાનું મળે છે, પણ અનાશક્તિ છે. અને પછી અલ્પ સંચય, હું મારા માટે ઓછામાં ઓછી વસ્તુથી ચલાવીશ. અને પછી અલ્પ ભોગી, તમને ખબર નથી આપણે ત્યાં છે ને જે આ તપસ્યાઓ છે એનું એક મહાત્મ્ય છે, શરીરમાં એક ભાગનો ખોરાક હોય, એક ભાગનું પાણી હોય અને બે ભાગનું આકાશ હોય તો જ તમે પ્રભુનું નામ લઈ શકો. પણ છલોછલ તમે શિખંડપુરી ખાધા હોય ને પછી નિદ્રા જ આવી જાય. અલ્પ ભોગી, ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન જીવવું. અને અવિસ્મરણ, પ્રભુને ભૂલવા નહીં. અને અનાશંસા, કોઈ પણ જાતની શંકા નહીં. અલ્પભાષી, ઓછામાં ઓછું બોલો, એ પણ ઉર્જા થશે. અને અધ્યાત્મ પરાયણ તમે બનો તો કે છે આ શિવનો માર્ગ આપણી પાસે સુંદર રીતે આવી જશે. ઓમ નમો ઋષભાય, મૃત્યુંજયાય, સર્વજીવશરણાય, પરબ્રહ્મણે, અષ્ટમહાપ્રાતિહાર્ય સહિતાય, નાગભૂતયક્ષ વશં કરાય, સર્વકલ્યાણકરાય, મમ શિવમ શુભમ કુરુ કુરુ સ્વાહા. આદિશ્વર યરિહંત નમો, આદિશ્વર યરિહંત નમો, દિવસ યુગે તારું નામ સ્મરું, દિન ભર